74મું થયું. નાનકડું બીજું 75મું છે, એને વાંચીએ. આમાં દેખાતું નહીં તરકું. 75મું વચનામૃત મહારાજ બહુ સરસ કહે છે, સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે. સંવત 1876ના વૈશાખવદ એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા પર બિરાજમાન હતા અને પીળા પુષ્પના હાર કંઠને વિશે બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એક મરજીમાં આમ તમને મગજમાં ઉતરીને દૃષ્ટાંત આપું. દાખલા તરીકે રાધા રમણદેવનો પાટોત્સવ છે અને તમને ખૂબ તાલ આવેલી છે કે મારે રાધા રમણદેવનો પાટોત્સવ કરવા જાઓ, ખૂબ તાલ આવેલી છે. વહેલા તમે જાગ્યા અને બસ સ્ટેશને ગયા, ગામમાં એક જ બસ મળે છે પણ તમે 5 મિનિટ મોડા પડ્યા અને બસ તમારે ચૂકી ગયા. અફસોસ ન કરો, મારીની મરજી બની શકે એટલા માટે ઠાકોરજી બસ મોડી પાડી હોય. એ જ બસ આગળ 5 કિલોમીટર જઈને ભટકાય, ફોદા બોલી જાય. મરજી સમજી મેન, જ્યારે આપણે બસ ચૂકી ગયા ત્યારે વિહોળ થઈ જવાની જરૂર નથી. મારી ઈચ્છા શું કામ ભગવાને છટકાવી બસ? તો કે આગળ જબરું એક્સિડન્ટ થવાનું હતું માટે ભગવાને બસ ચૂકવાડી દીધી. શુભ કાર્ય માટે તમારો યત્ન હોય ન બને તેમ છતાંય રાજી રહેવું એમાં ભગવાનની મરજી સમજવી, અશુભ કાર્યમાં તો ક્યારે સમજવી નહીં. પછી સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે, જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના 71 પર્યાનો ઉદ્ધાર થાય છે એમ કહ્યું છે અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના અને ભગવાનના દ્વેષી પણ હોય ત્યારે તેનો કેવી રીતે ઉદ્ધાર થાય છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. 71 પર્યાનો ઉદ્ધાર થઈ જાય, બોલો. એક ભગત થાય તો તમારો કોકનો છોકરો સાધુ થાય ને ખરેખરો ભગત થઈ જાય ને સાધુ તો 71 ઉધરે, બોલો. માણવ ધર્મ અત્યારે છે, કોકને કરજો. યુવાનો તો આ બાજુ બેહતા જ નથી, આમ આમ બેહે કે હામાં ઘા નથી જીલવા આપણે, એક બાજુ બેહે. જોકે એ તો ભાગ વિના ન થવાય, થવાય હે? હું એવું માનું છું ભાગ વિના સાધુ ન થવાય. લગ્ન કરવામાં કઈ ભાગની જરૂર નથી, હું કહું છું કે ભાગ વિના લગ્ન ન થાય. મને એક ભગત કે હમણાં મને કે સમય હવે તો અમારામાં એવું થયું ભાગ વિના લગ્ન ન થાય કે, એ તમે કાલ સમજો અર્થ પછી. એમ બધી અડચણો બહુ ઊભી થઈ ગઈ છે કે મેં કીધું હું તો એ મતને ન સ્વીકારું, હું તો એ મતને ન સ્વીકારું, હું તો એ જ મતને સ્વીકારું ભાગ વિના ભગવાન ભજાય અને બહુ જન્મના પુણ્ય ઉદય જ્યારે થાય ત્યારે સાધુ થવાય. એ સાધુ થાય એના કેટલા મોટા ભાગ ભક્તો ક્યારેક ક્યારેક છે ને આપણે આમ એ વાતને સમજી નથી શકતા. હું કે ખબર, ના ના સાધુ કરતા તો ગ્રસ્થ આશ્રમ શ્રેષ્ઠ. માફ કરજો, હું સાધુ છું એટલે કહું છું ને, જરાક આપણે હરખામણી કરીએ. ના ના ગ્રસ્થ આશ્રમ શ્રેષ્ઠ, કારણ કે શાસ્ત્ર લખ્યું ધન્યો ગ્રસ્થ આશ્રમ લખ્યું છે ને, ધન્યો ગ્રસ્થ આશ્રમ. પણ પહેલાં તો ધન્યો ગ્રસ્થ આશ્રમ લખવાનો અર્થ તમને બતાવું. ધન્યો ગ્રસ્થ આશ્રમ અર્થ શું થાય ખબર છે? ગ્રસ્થ આશ્રમ અતિ વિટમણા વાળો છે. કેવો છે? અતિ વિટમણા વાળો, કોઈ રીતે સીધું હાલે નહીં, બોલો. પોતાને ભગવાન ભજવાનો સંકલ્પ હોય પણ ઘરવાળું માથાનું મળે, કોઈ રીતે સેટિંગ ન આવે. અને માનો કદાચ એમાં થોડું ઘણું સેટિંગ આવે તો છોકરો કપાતર પાકે, એમાં કોઈ રીતે સેટિંગ ન આવે. આ એ જરા ખરખું હોય ને તે દીકરીને પ્રણાવીને જમાય કાંઈ જીવજી ભાત ન મળે, એમાં સેટિંગ ન. અપસેટમાં અપસેટમાં બિચારો ભજન કરી જ ન હગે. આટલા અપસેટ સ્થાન હોવા છતાંય પણ, આટલી વિટમણા હોવા છતાંય પણ, જે ભગવાનનું ભજન ખબરદાર બનીને કરી જાય એને માટે ધન્યો ગ્રસ્થ આશ્રમ શબ્દનો ઉપયોગ થયો. કે કોઈ રીતે ભજન થાય એવું નહોતું, તોય ભજન કર્યું માટે ધન્ય છે. બાકી ત્યાગાશ્રમ સાધુ છે એટલે કહું છું, અને તમે વ્યાપક દ્રષ્ટિ ફેરો છો, હૃદય આપાડશે કે ત્યાગાશ્રમ શ્રેષ્ઠ હશે. દાખલા તરીકે હજારો ઇતિહાસો તમને જોવા મળશે. મહાભારત વાંચો, શ્રીમદ ભાગવત વાંચો, સત્સંગજન વાંચો, જેના મનમાં એમ થઈ ગયું કે હવે મારે ભગવાન ભજી લેવા છે, એ તમામ ગ્રસ્થ આશ્રમ છોડી છોડી શું થઈ ગયા, શું થઈ ગયા? સુરત મુનિના મનમાં સંકલ્પ થયો સા ભગવાન ભજો હું થયા, શતાનંદ સ્વામી મનમાં સંકલ્પ થયો ભગવાન ભજો હું થયા, રામાનંદ સ્વામી મનમાં સંકલ્પ થયો ભગવાન ભજો હું થયા. જેને જેને મનમાં થયું ભગવાન ભજી લેવા એ બધા સંસાર છોડીને સાધુ થઈ ગયા. પણ એવી કોઈ ઘટના ઘટી? કોઈ સાધુના મનમાં એમ થયું બસ ભગવાન ભજી જ લેવા છે, બીજી વાત નહીં, અને ગ્રસ્ત થઈ ગયા એવી એક ઘટના ખરી? કે બસ હવે ભગવાન ભજી લેવા માટે સાધુ મટીને હવે ગ્રસ્ત થઈ ગયા, આવી કોઈ ઘટના ઘટી ઇતિહાસમાં ક્યાંય ખરી? હે, રામાયણ ભાગવત મહાભારતમાં ક્યાંય એવો ઇતિહાસ છે ખરો? કોઈના મનમાં સાધુ મનમાં થઈ ગયું છેલ્લો જન્મ કરી લો, બસ હવે લગ્ન કરીને છેલ્લો જન્મ કરી છૂટ્યો. હા, એવી ઘણી ઘટનાઓ છે કે ત્યાગાશ્રમમાંથી ગ્રસ્થાશ્રમ ગયા હોય એવી ઘણી ઘટના હોય, પણ એ ભગવાન ભજવા માટે નહીં, તો માયાને ભેટવા હાટું ગયા. સમજાય તમને? શોભરી ગયા, માનો ત્યાગાશ્રમમાંથી ગ્રસ્થાશ્રમમાં ગયા તે ભગવાન ભેટવા હાટું ગયા હતા. હે, એ તો ગ્રસ્થાશ્રમ માંડવા માટે ગયા, માયાને ભેટવા માટે ગયા. પણ ભગવાન ભેટવાના જેને જેને સંકલ્પ થયા એવા ગ્રસ્ત સંસાર છોડીને સાધુ થયા. એક સાધુ એવો નથી ઇતિહાસમાં નોંધાણો કે જેને એમ થયું છેલ્લો જન્મ કરી લેવો, ભગવાન ભેટી લેવો છે અને ગ્રસ્થાશ્રમ ગયા, એક પણ ઘટના ઘટી નથી, ઘટી છે. માટે ખબરદાર, કોઈ દી કીધું છે તો કે આપણો ગ્રસ્થાશ્રમ શ્રેષ્ઠ. ગ્રસ્થાશ્રમ શ્રેષ્ઠ એટલા માટે શબ્દનો પ્રયોગ કર્યો છે, આ કોઈ રીતે ભગવાન ભજે કે એવી પોઝિશન નથી, ભજ્યા માટેને ધન્ય છે. તો ધન્યતા આપ્યો, ધન્ય ગ્રસ્થ ધન્ય છે એમ, એમ શ્રેષ્ઠ એમ નથી કીધું, એ તમે જાતે નક્કી કરી નાખ્યું, બાકી એને ધન્ય જ કીધું, ધન્ય ગ્રસ્થ આશ્રમ. ક્યાં બિચારો કોઈ રીતે ભગવાન ભજે એમ નહોતો, તોય ભજ્યા. પછી કોઈ કે ખબર હોય તા છે, ભગવાન હોય મહાપુરુષ અમારી ઘેરે જન્મ, એ તો જગતનો ક્રમ છે, એટલે તમે ના જન્મ, એ તો જગતનો ક્રમ છે, સમજાણું. એટલે એની ઉત્પત્તિ ગ્રસ્થ આશ્રમમાં થઈ, પણ એનો મતલબ નથી એ આશ્રમ શ્રેષ્ઠ હોઈ શકે. કારણ કે તમે વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો યાદ રાખો, મહારાજે દાદા ખાચરના લગ્ન થયા અને મારાના આશીર્વાદ લેવા માટે જ્યારે આવ્યા ત્યારે મહારાજ કહે, દાદા અમે ન ભૂલાય એવી રીતે વર્તજો, અને હું પ્રતિજ્ઞા લીધી બે જણાએ, દુનિયા આપણને ભાઈ બહેન સમજશે, આ દુનિયા આપણને પતિ પત્ની સમજશે, પણ આપણે આખી જિંદગી ભાઈ બહેનની જેમ રહેવું, વિષયની બાજુ પગ મૂકવો જ નહીં. માટે ભક્તો ત્યાગાશ્રમ શ્રેષ્ઠ છે. પણ યાદ રાખજો, સાધુનું લેવલ બહુ ટોપ છે, બહુ ટોપ, બહુ ટોપ, પણ સાધુ સાધુ બની રહેતો. આશ્રમ બહુ શ્રેષ્ઠ, બહુ મોટી છે, પણ મોટપ ક્યારે એ લેવલ જાળવી શકે, તો લેવલ જાળવવું પણ મહાગહન છે. અને એટલા માટે મોટા મોટા સંતો પણ એવું બોલ્યા છે, સતીએ સતી અને પતંગને સરળ છે એક ઘડીનું કાજ. સતી અને પતંગ, પતંગ્યું બેને સરળ છે એક ઘડીનું કાજ. સતીને અગ્નિમ પ્રવેશ કર્યો, પત્યું 10 મિનિટમાં. પતંગિયાએ પણ અગ્નિમ પ્રવેશ કર્યો, પત્યું 10 મિનિટમાં, એક ઘડીનું કાજ. પણ સાધુ થવું ગહન છે, એને જીવન પર્યંત સંગ્રામ, એને જીવન પર્યંત સાવધાન રહેવું પડે, જીવન પર્યંત. આશ્રમની મહત્તા ખૂબ છે, પણ ગહન એટલું છે, જેવી તેવી વાત નથી. અને જો સાંભળો, ગહન જો ન હોય, જે કાર્ય ગહન હોય ને એ કાર્ય બધા જોડાય. ત્યાગાશ્રમ ગહન હશે એની સાબિતી શું? તો જ્યારે જન્મ્યા ત્યારે શું કર્યું? સંસાર જ માંડ્યો. શું કર્યું? સંસાર માંડ્યો. સાધુ કોઈ દી થયા? સાધુ કોઈ દી થયા? તમે કહો અમને કેમ ખબર? તમને ખબર નથી, ખબર પાડો, તમે કોઈ સાધુ નથી થયા નહીં. પાડો, પ્રથમનું યાદ રાખજો, 11મું વચનામૃત. મહારાજ કહે, જીવાત્મા જે વિષય ભોગ્યો હોય એ જાગ્રતમાં આવે અને સ્વપ્નમાં આવે. તમને કોઈ દીધું સ્વપ્ન આવ્યું હું સાધુ હતો અને પછી ઠાકોરજીને આરતી ઉતરતો હતો, આવ્યું કોઈ દી? બોલો તો ખરા. એનો મતલબ હું થયો, તમે કોઈ દી સાધુ તો થયા જ નથી. તે કેમ નહીં થયા હોય? કઠણ છે. શું છે? વિદ્યાર્થી ક્લાસમાં હો ભણતા હોય, હોમાંથી ડોક્ટર એક થાય થાય ને તો નહીં થાય. શું કામ નહીં થતા હોય? ડોક્ટરમાં હવે રાતે જગાડે ને પછી એને પછી વિઝિટમાં જવું પડે અને ડોક્ટરને કોકને પેટ કાપવા પડે અને ડોક્ટરને કાનમાં બધું ભરાવવું પડે, એટલે નહીં થતા હોય. શું કહો? હું બોલો જ ખરા. હે, કઠણ છે. ડોક્ટર તો બધાને થવું છે, પણ કઠણ છે. સાધુ તમારે થવું છે, બોલો. ક્યારેક ક્યારેક નથી થતું, આના કરતાં સાધુ થઈ ગયા સારું હતું, પણ સાધુ થઈ ગયા એટલું સારું હતું એટલો સંકલ્પ થાય, પણ પછી તરત કઠણ દેખાય પાછું એટલે વળી પાછા પડે. બહુ કઠણ કામ છે. પદવી બહુ શ્રેષ્ઠ છે, એ પદવીને જાળવી શકે એને માટે ભગવાન કે સાધુ મમ હૃદય, સાધુ મારું હૃદય છે, નારદ મેરે સંત છે અધિક ન કોઈ. અને ભક્તો આટલી મોટી ગરિમા છે તો એ ગરિમાને સાધુએ જાળવવી જ જોઈએ, સદૈવને માટે જાળવવી જોઈએ. જાળવી તો ન શક્યા, યાદ રાખજો, એમનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, સમાજને વિશ્વાસ ખલાસ થઈ ગયો. સાધુ પુરુષની પોતાની જે ગરિમા છે એ ગરિમાને એને જાળવી નહીં, જેને કારણે સમાજનો વિશ્વાસ ખલાસ થઈ ગયો. તમે વિચારો આટલી ગરિમા જેની છે, એની વાત આવે, એની મહત્તાની વાત આવે, લોકોના મોઢામાં સુખ ચડે, એનું કારણ શું? પોતાની ગરિમાને જાળવી નહીં શક્યા. સત્સંગીઓનો મહિમા કીધો એમ નહીં, રામાયણ ભાગવત તમામે મહિમા કીધો. એમાં ભક્તો સત્સંગીઓને તમે સાંભળ્યું તો છે, એક ફેરી વાંચજો. બહુ સાચું કહું, ભગવાન સ્વામિનારાયણ સત્સંગીઓનમાં સાધુનો જેટલો વધારે મહિમા કીધો એટલો કોઈ નથી કીધો. વચનામૃત વાંચો, ભગવાન સ્વામિનારાયણ સાધુનો જેટલો મહિમા કીધો એટલો કોઈ નથી કીધો. અરે મધ્યના 54માં તો મહારાજે હદ કરી નાખી. મહારાજ કે ભગવાનની મૂર્તિ વિશે પૂજ્ય બુદ્ધિ છે, આત્મા દેહની વિશે આત્મા બુદ્ધિ છે, દેહના સંબંધ વિશે આત્મીય બુદ્ધિ છે, ગંગા આદિકને વિશે તીર્થ બુદ્ધિ છે. એવી જેને મારા એકાંતિક સંતની સાથે આત્મા બુદ્ધિ, આત્મી બુદ્ધિ, તીર્થ બુદ્ધિ, પૂજની બુદ્ધિ નથી થતી, સૈવ ગોખર એને ગધેડા જેવો અને બળદ જેવો જાણવો. આટલી ગરિમા મારા સાધુની જ્યારે કીધી હોય ત્યારે ભક્તજનો સાધુ પુરુષે પણ પોતાની ગરિમાનું અનુસંધાન રાખ્યું જોઈએ. આજ લોકોને સુખ ચડે એમાં તમારો વાંક નથી, એના કરતાં જ આજો સાધુનો અમારો વાંક છે. એ ગરિમા મેં જાળવી ન શક્યા, બેફામ જીવન જીવવા માંડ્યા, જેને કારણે લોકોને સુખ ચડવા માંડી. બાકી સાધુને માટે જ પોતાનું બધું ફના કરી દઈ. અમે હમણાં 2 મહિના પહેલાં એક ગામમાં ગયા હતા. એ ગામમાં આપણે ગયા વર્ષે પ્રતિષ્ઠા કરી, મંદિર બંધાયું છે, ત્યારે દાદા બેઠેલા, બધા હરિભક્તો બેઠા હતા. એક દાદા મને કહે, સ્વામી અમે જ્યારે નાના હતા ને ત્યારે ખેતરવાડીએ હોય, અમને ખબર પડે કોઈ સંતો આવ્યા છે, તો સ્વામી ખબર પડતાની સાથે મુઠીઓ વાળીએ, કે તારે કાંઈ વાહન તો હતા નહીં, મુઠીઓ વાળીએ, કે એમ નામ ગારાવાળા પગ હોય એમ ને એમ કે મુઠીઓ વાળીને મંદિર આવી, કે સંતો આવ્યા ખબર પડે, દોડતા દોડતા આવીને સંતોને દંડવટ કરીને પગમાં આળોટીએ, કે પણ વચ્ચેનો ગાળો સ્વામી એવો ગયો કે અમને ખબર પડે કે ગામમાં સંતો આવ્યા છે ને તમે વાડીએ વયા જાય, કે એવો ગાળો આવી ગયો. પણ સ્વામી અત્યારે કહેતા મને આનંદ થાય છે, અમે જે નાના હતા ને જે સમય હતો એવો ફરીવાર અત્યારે અમને સમય દેખાય છે. અત્યારે અમારા છોકરા વાડીએ હોય, અમને ખબર પડે સંતો મંદિરમાં આવ્યા છે, તો સ્વામી અમે જેમ દોડતા દોડતા હતા, અત્યારે એને વાહન છે પણ તરત એ મંદિરમાં હાજર થાય છે. સ્વામી વચ્ચેનો ગાળો બહુ બહુ નબળો ગયો એમ. અને હકીકત એમ જ છે, હરિભક્તો માન સંતો બધા મો. આજે હરિભક્તો તમે જુઓ તો ભક્તો તમે વિચારો, 500-500 હરિભક્તો યુવાનો સુરતમાં હાંધીને એકાદશી કરે, 500-500 હરિભક્તો ચાતુર્માસની અંદર, આ દેશમાં નહીં અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશની અંદર હરિભક્ત ગ્રસ્ત ભક્તો 4-4 માસ સુધી બ્રહ્મચર્ય પાળવા નિયમ લે, ચાંદ્રના વ્રત લે, ધારણા પારણાના વ્રત લે, આ દેશમાં તો લે છે, વિદેશની અંદર અહીંયા માણાવદરની અંદર 30-30 ભક્તો ચાંદ્રાણી કરે, તમે વિચારો નથી. તમે જો ગોતતા આવડે ને તો ફરીવારી ટાઈમ આવી ગયો, શ્રીજીમારના સમકાલીન સમયનો જે સમય હતો એવો ગાળો ફરીવાર સત્સંગનો આવી ચૂક્યો છે. હવે જોજો આ સંતો, આ ભક્તો કે શ્રીજીમારના સ્થાપિત આચાર્યથી મન જરાય આઘું નહીં રાખતા, આઘું રાખશો એટલી જ ખોટ રહેશે, એટલી જ ખોટ રહેશે. આ કોઈની વિશે મનુષ્યભાવ આવશે એટલી જ ખોટ રહેશે. સેજી મારના સમકાલીન સમય જેવો સમય દેખાઈ રહ્યો છે, એવો સમય દેખાઈ રહ્યો છે આજે. એવી દિવ્યતા આજે આવી રહી, એવી દિવ્યતા આવી રહી છે. તો વિચારો અમારા સરદારની અંદર 5મું ભણનારો છોકરો કેવડો હશે, 5મું ભણનારો, ચોથું ભણનારો છોકરો, એટલે હવે તો 5 વર્ષે ભણવા બેહારી દે, 5 ને 4 9 વર્ષનો છોકરો ચાંદ્રાણી કરે, એના બાપાને બધા ના પાડી રડીને ચાંદ્રાણી કર્યું, અમારે નિખિલ છે અત્યારે 7મું પણ 2 વર્ષ પહેલા રડીને ચાંદ્રાણી કર્યું, બોલો તમે વિચારો, ધરાહાર અને પારે ઉતારી ગયો, પારે ઉતારી ગયો. નથી લાગતો ગોતતા આવડે ને, તો આજે આ સત્સંગની અંદર મારા પ્રગટ બેરાજન સતયુગ વ્યાપી ચુક્યો, સતયુગ વ્યાપી ચુક્યો છે. ને તો આપણને પાછું બહુ દૂર દૂર જ નકરી નજર રહે છે ને, તોય મોજ નહીં આવે. મહારાજ મધ્યને 31 કે પરોક્ષનો મહિમા પ્રત્યક્ષનો સમજાય ને તે દાડ બેડો પાર થઈ જાય. ભક્તો, પ્રત્યક્ષનો મહિમા સમજવા માટે ખાલી કહું છું, મુંબઈની અંદર બાલમુકુંદાસ સ્વામી મંદિર બંધાયેલું અને મુંબઈની અંદર વિશેષ ને વિશેષ બાલમુકુંદાસ સ્વામીનું મંડળ જતું. બીજા મંડળ જે જાય એ માંદા થઈ જાય. પછી રઘુજી મહારાજે આજ્ઞા કરી કે મુંબઈની અંદર બાલમુકુંદાસ સ્વામીને મંડળને મોકલવું. અને બાલમુકુંદાસ સ્વામીને બોલાવીને કીધું, સ્વામી બીજા જે સાધુ મુંબઈ જાય બધા માંદા થઈ જાય છે, તમારા સાધુ કેમ માંદા નથી થતા? ત્યારે સ્વામી કે અમારા સાધુ મુંબઈ જાય ને ત્યારે એના પેટે આમ દોરા બાંધીને મેં એલા માપી લઉં દોરા અને બધાને દોરા રાખી મૂકું, અને ફરીને જ્યારે પાછા આવે ત્યારે ફરીને દોરા માપું, એક જરા કે દોરો ટૂંકો પડે ને તો ચાંદરણ કરાવું. સમજાય છે તમને? કારણ કે મુંબઈ મોટી નગરી, તે ખાવાની ચીજ બધી બહુ આવે, અને જો બહુ ખાય તો ખાઈને માંદા થાય, તો ખાઈને માણસ બહુ માંદા થાય, ખાઈને માંદા થાય. પણ મારા સાધુ ખાવાનું અનુસંધાન રાખે છે એટલે મુંબઈ ગયા પછી માંદા નથી થતા. ગજબ કહેવાય ને, અહોભાવ થાય કે ન થાય. હે, યાદ રાખજો, દોરા સ્વામી માપીને મોકલે અને સંતો અનુસંધાન રાખે ને માંદા ન થાય. ભક્તો, આપણા સાધુ લગભગ 12-13 મુંબઈ રહે છે, 13-13 વર્ષથી, પણ 13 વર્ષ રહ્યા પછી એક સાધુને 500 વજન નથી વધ્યું મહિમા સમજાય તો. મુંબઈ તો રહે છે, દેશ વિદેશ અમેરિકા ઇંગ્લેન્ડ બધા દેશોની અંદર ફરી આવ્યા, પણ સાધુ જૈન પાછા આવે એમાં 100 વજન ન વધે મહિમા સમજાય તો. બાકી તમે ગોતતા રહે દેહના દેશ તો તમને ખૂટશે જ નહીં. એમ મને વિદ્યાત, મને દેખ્યા તો ઓલા નાર પહેર્યો મને ન પહેરાયો, અને ઓલાને બોલાય મને ન બોલાય, અમે જ્ઞાન તેથી બેઠા હતા મારી સામું ન જોયું. ભાઈ તો અલમસ્ત છે, જોગિયા છે, અલમસ્ત જોગિયા છે. એનું મન માને બોલાવે, ન મન માને અને એની મસ્તીમાં તો નોય બોલાવે. સાધુની મસ્તી સાચું કહું, ઓરિજિનલ મસ્તીમાં આવે ને ત્યારે ક્યાંય ખેલમાં ખેલતા હોય, ઓરિજિનલ વાત કહું તો. તોય ભક્તો, એની ઓરિજિનલતાને દબાવી અનંત જીવનું હારું થાય. એટલા માટે આજે નહીં, સજમાર્ડના સમકાલીન સમયથી નંદસંતોએ ખૂબ ખટકો રાખ્યો, ખૂબ ખટકો રાખ્યો, અને પાછળ પણ સંતો ખટકો રાખતા રહ્યા. નહીં તો ભલા મણા મા બાપનું જેણે ન પૂછ્યું, ઘર પરિવારને જેને ઉડાડે નાખ્યો, એ તમને જી હાજી આ ભગત ક્યારે આવ્યા? કેમ છો? મોજમાં, બધા આનંદમાં, પરિવાર બધા ખુશી, કોઈને કાંઈ તકલીફ નથી ને, ધંધા બિઝનેસ બરાબર ચાલે છે, ભગત ભોજન કર્યું, ઉતારા પાણી કર્યા. નહીં તો એને કોના બાપની હાડી બારે તો હું કામ પૂછે? એક આ બધા સમુદાય ભગવાન સુધી પહોંચે એટલે પૂછે. બાકી સંસાર છોડીને 15-20-25-50 વર્ષ થઈ ગયા હોય ને તો જિંદગીમાં કોઈ દી ન પૂછ્યું, એલા એલા જીવે છે કે મરી ગયા એમ. સમજાય છે એમાં તમને? એનો પરિવાર, કુટુંબ પરિવાર, ભાઈ બાપ, બેન દીકરી, એ જીવે છે કે મરી ગયા ને 50-50 વર્ષમાં કોઈ દી સંકલ્પ ન ઉઠાયો હોય, એ તમને થોડા થોડા થઈને પૂછે. ભક્તો, વાત સમજાય તો. હે, કેટલી બધી એને એની ખુમારી દબાવી દીધી, કેટલી બધી દબાવી અનંત જીવાત્માના શરીરને માટે. અને મહારાજ કે સંતો એટલા હાટું તમને શહેરમાં રાખ્યા, નતર અમે તો બધા ભલામણા જંગલમાં હોઈએ, શહેરમાં હોઈ અમે તો જંગલના જોગ્યા કહેવાય, સાધુ એટલે જંગલના જોગ્યા કહેવાય. પરંતુ અનંત આત્માના શરીરને માટે મહારાજે શહેરમાં રાખ્યા, જેથી કરી અનંત જીવાત્માનું શ્રેય થાય. અને ભક્તો, આ વાત સમજાય ત્યારે મહિમા સમજાય. મહિમા સમજાય ને, મહિમા સમજવો બહુ જરૂરી છે. શું કામ ખબર? મહિમા સમજાય ને તો જ તમારામાં ફેરફાર થાય. બરાબર સમજો, મહિમા સમજાય તો જ તમારામાં ફેરફાર થાય. મહિમા ન સમજાય તો ફેરફાર થાય? એ તો ક્યાંય પતી ગયું બસ. એ તો સાધુ એને તો કહેવાય ને ધર્મ, એ તો એ વાતો કરે, આપણે થોડું કાંઈ કરાય પત્યું. પણ એમ થાય, ઓહો કોણ કહેનારા આપણને છે, એને શું જોઈએ છે આપણી પાસે? આપણને કે આપણા આત્મશ્રેયને માટે એ છે, અને આપણે આપણા જીવનનો બદલી ધિકાર છે, એનું જીવન બદલે, એનું જીવન બદલે. બાકી મનમાં એમ થાય તો સાધુ છે કીધે રાખે એમ. તમે એક વાર નહીં, એક દિવસ નહીં, 1,00,000 વર્ષ સાધુ નારી રહ્યો ને તોય ફેરફાર નહોતા. ઘણા નથી કહેતા, અમે તો ફલાણા મોટા સમયના રહેલા, ફલાણા મોટા સમયના રહેલા, બહુ મોટી મોટી વાતો કરે પણ જીવનમાં કાંઈ ફેરફાર ન હોય. મોઢા માવો ને તમાકુ ને બીડી ને બધા લખણ માત્ર હોય. બોલો, માફ કરજો, લક્ષણ નથી બોલતો, લખણ. લખણ લક્ષણમાં બહુ ફેર છે, લખણ માત્ર હોય. બોલો, અને વાત કરે મોટા મોટા સંતો ભેગા રહેલા, ભેગા રહ્યા હોય પણ કેમ રહ્યા હોય ખબર? ખાટલા માકડ રે ને એમ રહ્યા હોય. ભેગા કેમ રહ્યા હોય? ખાટલા માકડ રહે એમ. ખાટલા માકડ રહે એ હુનારની ભેગો જ રહ્યો કે ન રહ્યા કહેવાય? એ ખાટલા પર હું એને ભેગો રહ્યો કહેવાય કે ન રહ્યો કહેવાય, પણ નિરાત ન લેવા દીધી, આખી રાત ઊંઘ ન આવવા દીધી હોય, સમજાય છે તમને? એમ ભેળો તો રહ્યો હોય પણ કોઈ નિરાત લેવા દીધી હોય નહીં, ક્યાંય ભેગો રહ્યો પણ એની વાતને કોઈ દી માની ન, કોઈ પણ વાત કરે તો વિરોધ નોંધાયો જ હોય, પેલો વિરોધ જ નોંધાયો હોય અને પાછી ભેગા રહ્યા, એની અંદર ગુણ ન આવે, બાકી જીવને સુપ્રત કરે તો સ્વામી વાતમ લખેનું અંગ બદલી જાય, અંગ બદલી જાય, બધા આત્મા હોય ને તો મુક્ત બની જાય, સ્વામી કે ભાવડા જેવો જીવ હોય ને અક્ષરધામનો મુક્ત બની જાય, અંગ બદલી જાય જો જીવન સોંપ્યું હોય તો, પણ જીવ સોંપી શકતો નથી, મહિમા સમજાતો નથી એટલે હોપાતો નથી, હોપાતો નથી, અંગ બદલતું નથી, અને યાદ રાખો અંગ ન બદલે પોતાનો મહિમા ન થાય, પછી પોતાની જાતનો પણ જીવને મહિમા હોવો જોઈએ, યાદ રાખજો, પણ પોતાનો મહિમા ક્યારે સમજાય, કે બીડી પીતા પીતા થોડો મહિમા સમજાય, બાકી હું ત્રણ જોડી તો ઠપકારી જ જાઉં એમ, કોની તાકાત, ત્રણ જોડી તો હાલી જ જાય મને, કાંઈ ન થાય એમ, એવો થોડો કાંઈ મહિમા સમજાય, હે પોતાની જાતનો બદલે તેવો થોડો મહિમા સમજાય, મને જરાક શરદી થાય એટલે હું તો બે ઢાંકણા ઠપકારી જ દઉં એમ, એનો મહિમા થોડો સમજાય, ભગવાનના સાધુનો મહિમા સમજાય પોતાનો અંગ બદલે અને પછી મહિમા સમજાય, અરે ગમે તેવા લગાવ્યો ને પોહાઈ હારી હારી વસ્તુ ખાવા લાવ્યો પણ મને કોઈ સંકલ્પ ન થાય એનો મહિમા સમજાય, પોતાની જાતનો મહિમા સમજાય એમ, ત્યારે મહિમા સમજાય, મને કોઈ સંકલ્પ ન થાય, અરે કદાચ હું લગ્ન પ્રસંગમાં કોઈને ગયો અને કદાચ એ લોકો હજારો લોકો ભેગા થયા અનેક પ્રકારના વેસનો કૂટેવો હોય પણ મને એક સંકલ્પ ન થાય, અને ગમે એ પ્રવૃત્તિ હોય તો મારી માનસી પૂજા કોઈ ન છૂટે, ત્યારે મહિમા સમજાય કે મને ધન્ય છે, પણ ક્યારે, ભગવાનના સાધુનો મહિમા સમજાય, પોતાનું જીવન બદલે, પોતાનું જીવન બદલે ત્યારે જ પોતાની જાતનો મહિમા સમજાય, અને ભગવાનના ભક્તો યાદ રાખજો, જન્મ લખી રાખજો, જ્યાં સુધી પોતે પોતાની જાતનો મહિમા નહીં સમજે ને ત્યાં સુધી ક્યારેય માયાના બંધનને તોડી નહીં શકે, માયાનું બંધન તે દાડે તૂટશે જે દાડે પોતાની જાતનો મહિમા સમજાશે, અને પોતાની જાતનો મહિમા તે દાડે સમજાશે જે દાડે મારની સંપૂર્ણ આજ્ઞા પડશે, મારનું ભજન થશે, અને આજ્ઞા ત્યારે પડશે, આજ્ઞા પડાવે ભગવાનના ખરેખરા સાધુ મળે એનો મહિમા સમજાશે, એના વાતની અંદર આ પડશે ને આજ્ઞા જ્યારે પડશે ત્યારે પછી એના હૃદયની અંદર ખુમારી ચડશે, અને મહારાજે વડતાલના 12માં કીધું, મહારાજ કે પછી એના મનમાં એમ થશે, અરે મારા કલ્યાણની હું વાત કરો પણ મારી વાત સાંભળશે એનો મોક્ષ થશે, મારા દર્શન કરશે એનો મોક્ષ થશે, એ ખુમારી ચડશે, એવો મહિમા પોતાની જાતનો સમજાય, પણ ક્યારે ખરેખરો થાય ત્યારે, અને જેને પોતાનો મહિમા ન સમજાય એનો મહિમા બીજાને ક્યાંથી સમજાય, કોજી હે, પોતે બીડી પીતા પીતા ઢીમ ઢળી જાય એમ ઢળી ગયો હોય એને કોઈ પોતાની જાતનો મહિમા સમજાય, તો એનો મહિમા કે ગામના લોકો ભેગા થઈને ગાય, બાકી અમારે ફલાણા ભાઈને કાંઈ નહોતું ને એ ઓટા ઉપર બેઠા હતા, લહેર કરતા હતા, બીડી પીતા પીતા ઢળી ગયા અને એમને વહી ગયા, તો સીધા અક્ષરધામમાં જ ગયા છે એમ કોઈ ગુણ ગાય, હે ગુણ તો એના ગવાય કે એને વ્યવહાર કેટલાય પ્રકારનો હતો, હોય વિઘા 150 વીઘા જમીન હતી અને ધંધા બિઝનેસ હોવા છતાંનો દિવસ એવો કે નથી ગયો એ મંદિરનો આવ્યો હોય એનો મહિમા ગવાય, ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ એનો દિવસ એવો કોઈ દી નથી ગયો એને પૂજા કરવા મોઢામાં પાણી મૂક્યું હોય, પહેલી પૂજા પછી પાણી એનો મહિમા ગવાય, ભક્તો ખુમારી કેવી હોય, લગભગ 7-8 વર્ષ પહેલા એક ગામમાં આપણી પારણતી ગામનું નામ યાદ આવત કહી દઉં, પીઠોડી બાજુમાં જ ગામ છે એટલે બનુ ભગતનું ગામ, કયું ગામ, ચાંદગઢ નહીં, પીઠોડી ને ગણેગઢની બાજુમાં આપણી પારણ નહોતી ઓલા કેન્સર વાળા બનુ ભગત, હે નાની વડાળ, હા નાની વડાળમાં કથા હતી ને એક જગ્યાએ પધરામણી કરવા ગયા પ્રજાપતિ કુંભારનું ઘર, સહજ અમે તો પૂછીએ, છોકરા બધા 7-8 છોકરાઓ હતા, વડીલો બીજા હતા, સહજ મેં પૂછું છોકરાને, 10-12-15 વર્ષના છોકરા હતા, દાદા ખાટલામાં ઢોલિયામાં બેઠા હતા, બહુ અવસ્થા હતી એટલે 90 વર્ષની ઉંમર હશે, મેં છોકરાને પૂછ્યું, મેં કીધું કાંઈ વ્યસન છે ગુટકા બુટકા, તા દાદા આમ ટટાર થઈ ગયા, મને કહે સ્વામી હું વાત કરો, સ્વામી આ તો હરિભગતનું ઘર છે, હરિભગતનું ઘર સ્વામી, અહીંયા વ્યસન હોય, આ 72 જણાનો પરિવાર છે સ્વામી, 72 જણાનો પરિવાર, પણ ઘરમાં ચાએ પ્રવેશ નથી કર્યો સ્વામી, ચાએ પ્રવેશ નથી કર્યો, અરે સ્વામી અમે સંબંધ કરીને દીકરા દીકરીના પેલા શરત કરીએ, અમારી ઘરે તમને ચા કોફી નહીં મળે, તમારે સંબંધ કરો તો કરો, ન કરો તો કાંઈ નહીં, આ ઘરમાં મહેમાનને કાજે કોદી ચા નથી બીનો સ્વામી, કોફી નથી બની, તો ભક્તો એને ખુમારી હોય એમ વર્તે, એને ખુમારી હોય, ખુમારી એમને કાંઈ નથી આવતી, ખુમારી બહારથી ઉછેર નથી લેવાતી, અંદરથી ખુમારી બહાર આવતી, અંદરથી ખુમારી બહાર આવે, અને ભક્તો અંદરથી ખુમારી બહાર આવે ને એ બીજાના હૃદયની અંદર શબ્દને ઉતારી શકે, એમને ન ઉતરે, બોલે વાત ને આઠ વર વહી ગયા, એ ગામનું નામ ભૂલી ગયો પણ બાપા ને જ ભૂલતો. બોલો હું હજી એ ગામનું નામ ભૂલાઈ ગયું પણ બાપાને જ ભૂલાતા. માટે ભગવાન ભક્તો, એ ખુમારીથી જીવન જીવજો. કોણ મળ્યું છે મહારાજ એના કેફમાં રહેજો, એ મસ્તીમાં રહેજો, ત્યારે મહારાજ રાજી થાય. 71 પર્યાનો ઉદ્ધાર થઈ જાય મહારાજ કે. પણ કયો ભગત? આવો ભગત હોય ને ત્યારે 71 પર્યાનો ઉદ્ધાર થાય એમ. બાકી ખાલી કંઠી પહેરી લીધી અને એમ માને કે હવે તો આપણે હરિભગત થઈ ગયા ને, એટલે આપણે 71 પર્યાન થઈ જાય. 71નો થાય કે શું થાય તો ભગવાન જાણે. એકનો ન થાય, પેલા પોતાનો થવો પડે ને. કહો ખરેખર ભગવાનનો ભગત થાય એની વાત છે. 71 પર્યાનો ઉદ્ધાર થઈ જાય અને થઈ જાય. 71 પર્યાનો યાદ કરો, કરિયાણાનો ઇતિહાસ પ્રસિદ્ધ પ્રસંગ છે ને. ઘડિયાળ ઓલી ચાલુ છે કે બંધ છે? લે કરો વાત. હું તો હોવા 11 સાંભળીને મીંડ્યો છું. ઘડિયાળ બંધ. ઠાકોરજી મહેરબાની કરીને ત્યાં હવે તમે તારે ભલે, હવે તો બધું થઈ ગયું સેટિંગ. ઠાકોરજી ઘડીક બંધ કરી દીધી ઘડિયાળને. હવે જરાક ઉતાવળે હાકવું પડશે, શું કરીએ. શું વાત કરતા હતા આપણે? હા, કરિયાણા ગામની કાળુ મકવાણા. કાળુ મકવાણા મહારાજના ખરેખર ભગત થયા, બહુ સારા ભગત થયા. અને ભગત થયા પછી મહારાજ કે આ ઘર કેમ બંધ રહેશ? ઘર ખોલો તો. ઘર ખોલ્યું ને તે નકરા આવેલા શું કે? ફણા. આખું ઘર ફણાનું ભરેલું. મહારાજ કે આ બધું તો કે મારે પીતીઓ છે બધા કે. એમ એક તો મોટી આંખીઓ વાળા. મહારાજ કે આ તો કે મારા ગઢેરા છે કે, મોટા પિતૃ છે કે. મહારાજ કે પણ આને ઘરમાં કેમ રાખ્યા? મહારાજ કે મહારાજ બધા અવગત ગયા છે ત્યાં બેઠા. મહારાજ કે ભલામણ, તું ભગત થયા પછી અવગત હોય? તું ભગત થયો એ બધા તો કેદાડા નક્ષરધામમાં પગ્યા હાલા ને બધા નદી પધરાઈ આવી વાર ગાહડો. અને મહારાજ ગાહડો વળાવ્યો, ગાહડો વળાવી અને મહારાજ લાવ્યા અને મહારાજે નદી નખાયો. કાળુ મકવાણાના મનમાં સંકલ્પ થયો, ખરેખર આ પિતૃઓ બધા ધામમાં ગયા છે. મારે પેલા પાણી લૂંટો દોરીને મૂક્યા ને તે બધા લીટે જઈ અડી અટકી ગયા. કાળુ મકવાણા મનમાં થયું મહારાજ કે પણ બધા ધામમાં ગયા છે. અને ત્યાં મોટો જે ફણો હતો ને એમાંથી અવાજ આવ્યો, અરે કાળુ, તું ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયો, અમે બડભાગ્ય બની ગયા અને બધા અત્યારે મારાના ધામમાં જાય છે અમને તેડવા માટે, વિમાનો આવ્યા છે. અને કાળુ મકવાળાના તમામ પિતરીઓ ભગવાન સ્વામિનારાયણના ધામને પામ્યા છે. માટે મહારાજ કહે, નતર મનમાં તો એવું કે વત્તા છે આ તો ફોહલાવા વાત કરી. ફોહલાવા નહીં, સાચો ભગત કરવા વાત કરી. કે તું જો સાચો ભગત થઈ જા ને તો તારી બીજી ચિંતા નહીં. અને સાચો ભગત ન થાય ત્યાં તમે જોજો, લોકો કોના ઘેરે ફણો અને કહેજો કાઢો નહીં હો, અરે હેરાન થઈ જાય ને. એમ કેમ થાય? પોતે અંદર કાચો છે. ન તો હરિભગતનો ફણો હોતા છે, હરિભગતનો હુર્ધન હોતા છે. હે, હરિભગતના ઘરમાં ક્યારેક હુર્ધન હોય, હરિભગતના ઘરમાં ફણા. અને ફણાને પૂજે, હુર્ધનને પૂજે. બોલો, એલા ભલામણા હુર્ધનને પૂજ પૂજ કરશો એના કરતા સ્વામિનારાયણને પૂજો, ને તો તમારે હુર્ધન થવું પડશે. હુર્ધનને પૂજે તો હુર્ધન જ થાય ને. હુર્ધન એટલે હું ભૂત, યાદ રાખ. હુર્ધન એટલે ભૂત. હુર્ધન એટલે હું ભૂત. ભૂત થઈને ઘરમાં બે એને હુર્ધન કહેવાય. ભગવાનને પૂજો તો તમારી મુક્તિ થાય ને એની મુક્તિ થાય ને એ અક્ષરધામમાં પગી જાય. એને પૂજ પૂજ કરશો તો એ તો ભૂત નહીં મટે, તમે ભૂત થાઓ. માટે ખબરદાર, આમાં કોઈને હુર્ધન બુર્ધન હોય કાઢ નાખજો. સંતોન બોલાવી, વર્તમાન ધારણ કરાવી એને પાણી પધરાવી દેજો. તમે તારી વેજા બદ્રિકાશ્રમ, તમે મોજે ભજન કરવા મળજો. પછી અક્ષરધામમાં જાઓ ને તે વિમાના મહારાજ આક્ષે બદ્રિકાશ્રમ બાજુ, ત્યાંથી ભેગા લેતા જાય અને પછી અક્ષરધામમાં પગી જાય. તમે ની બધાએ ભલામણા મહારાજ મળ્યા, એ કેવડા મોટા ભગવાન મળ્યા. અને પછી હુર્ધનને આન તેન, હજી ઘણાને તો નિવેદ નથી મળતા. બોલો કે નિવેદ તો કરવા જ પડે. હું ભલામણા નિવેદ કરવા પડે, નતર આમ થઈ જાય ને તેમ થઈ જાય. ભલામણા વડાપ્રધાનના છોકરાનું કોઈ દી સરપંચ બગાડે કે? હું કહો તમે, સમજાય તમને? વડાપ્રધાનના છોકરાનું સરપંચ બગાડે કે? ભગવાન સ્વામિનારાયણ આશ્રિત તો વડાપ્રધાનનો દીકરો છે, વડાપ્રધાનનો દીકરો. હે, બાકી કોઈ સરપંચ, કોઈ તાલુકા પ્રમુખ પણ વડાપ્રધાનના દીકરાનું કોઈ સરપંચ તાલુકા પ્રમુખ ન બગાડે કે? એમ આપણું કોઈની તાકાત નથી બગાડી હગે. બગાડી તો ન હગે, ઉલટાના રાજી થાય. રાજી થાય આપણને જો નહોભાવ થાય, અરે આપણને ભાળી જાય તો આમ થોડા થોડા મળે થવા. આપણે ભાળી જાય થોડા થોડા મળે થવા. ઓહો, આના દર્શન થયા. કહો, સમજાય તો, સમજાય તો. વાત તો આમ જ છે, એમાં જરાય ફેરફાર નથી. બોલો, માટે જોજો મહારાજ કે 71 પડ્યાનો ઉદ્ધાર થઈ જાય. પણ મહારાજ કે કોનો ઉદ્ધાર થાય તો ભગત ખરેખરો હોવો જોઈએ, બીજા નંબરમાં ભગતની સાથે પ્રીતિ ખરેખરી હોવી જોઈએ, ને તો આપણે ભગતને આરે જ વ્યાર હોય. બોલો કોને આરે વ્યાર હોય? એક હરિભગત બિચાર કહેતો ને, એ કે સ્વામી બે ભાઈ છીએ, હવે હું રોજ મંદિરે આવું, બધા પાંચે પાંચ વર્તમાનનું પાલન કરે, એમાં સ્વામી સભા જેવું હોય ત્યારે મોડું થાય, 11:30-11:12 વાગી જાય, ઘેરે જાઓ ને તો ઘરના મારા બા બાપુજી દરવાજો ન ખોલે, મારે લોબીમાં હુઈ રહેવું પડે. મેં કીધું જરા કડક હશે, મને કે એવું કાંઈ બધે કડક નહીં, મારો ભાઈ ફિલ્મ જોવા જાય ને તો રાતે 11:30 વાગ્યા ને તેની માટે દરવાજો ખોલે, ઓલો ફિલ્મ જો ના આવે ને તો દરવાજો ખોલે, ને આ બીજા સત્સંગ સભા કરી જાય ને તો દરવાજો ન ખોલે. બોલો હવે આ આ ભગત પોહા એવો સારો હોય તો મા બાપ ક્યાંથી મુક્તિ પામે? મહારાજ કે ભગત સારો હોય પણ તોય બીજો સંબંધ હોવો જોઈએ, ભગતની સાથે અતિશય પ્રીતિ હોય તો મહારાજ કે એના સંબંધનું કલ્યાણ થાય. અરે મહારાજ કે એના સંબંધી હામે બેઠેનો તો થાય, એટલું જ નહીં સ્વર્ગમાં ગયા હોય ને એને ખબર પડે અમારા પરિવારમાં ખરેખરો ભગત થયો છે, તો મહારાજ કે એ સ્વર્ગમાં બેઠેલા પિતૃઓનો પણ મોક્ષ થાય અને અક્ષરધામમાં પગી જાય, ભૂતયોની પાયમાં હોય એની પણ ઉદ્ધવગતિ થઈ જાય, એને ખબર પડે અમારા કુળમાં સારો ભગવાનનો ભગત થયો છે, એની સાથે પ્રીતિ બંધાય તો ભગતનો પ્રસંગ થાય ને તો ભૂતનો ઉદ્ધાર થાય. બોલો એક બહુ સમય પહેલા, લગભગ 70-80 વર્ષ પહેલાની વાત કહું છું, એક હરિભગત બહુ સારા હરિભગત ખરેખરી મારીની આજ્ઞાનું પાલન કરે અને બહુ સારા હરિભગત, પણ અહિરાવણ મહિરાવણને, કારણ કે એ તો ભલન વર્ષો વીતી ગયા કે એનો કોઈ ઉદ્ધાર ન થાય, એના મનમાં થયું કે મારે મારી મુક્તિ કરવી છે, આ ભગતની અંદર પ્રવેશ થાય મુક્તિ થઈ જાય, તે ભગતમાં પ્રવેશ કરવા મહેનત કરે પણ ભગતમાં પ્રવેશ થાય. 6 મહિના પાછળ ફેર્યા એમ, એક દાડો ભગત મોટી ખેતી અને વાડીએ બધા કામ મજૂરો કરે, પણ મજૂરો બધા એવા એ ભગવાનના ભગત ખરેખરા બની ગયેલા એવા બધા ભગત, અને બધાએ ભગત જેમ શું કહે પરોધભાઈના અને કલ્યાણભાઈના બધા હાથીઓ કેમ ભગત થઈ ગયા હતા એવા ભગત બધા હાથીઓ ભગત. પણ બન્યું એવું કે એક દાડો આ ઘોડી પર બેસીને વાડીએ જતા હતા, એમાં એનો માણસે પાણીનું માટલું ભર્યું, ગાળીનું માટલું ભર્યું અને પછી વડલા નીચે મૂક્યું, પણ ઉપર શીબુ ઢાંક્યું, બન્યું એવું એ શીબુ હેઠું પડી ગયું, પાણી ખુલ્લું થયું અને ઓલા કાગડા રૂપ ધારણ કરી અને પાણી ચાંચ બોળી ગયો, અને ભગત આવી અને ઓલે શીબુ હેઠું પડેલું માણે ભાડ્યું મજૂર એટલે પણ ઢાંકી દીધું, અને આ ભગતે એનું પાણી પીધું અને ઓલા પ્રવેશ કર્યો. આજથી 70-80 વર્ષ પહેલાંની વાત કહું છું. પછી ઘણી મહેનત કરે પણ જાય નહીં, પછી એને ગઢડા લઈ આવ્યા અને ગઢડાની અંદર બહુ મોટા મોટા સમર્થ સંતો હતા, ઘણો દાખલો કર્યો પણ જાય નહીં. એક દાડો તો નીકળી કર્યું આ ન નીકળે ત્યાં સુધી ઠાકોરજીને પહોંચાડવા નહીં, અને એ વખતે ઘનશ્યામ જીવનદાસ સ્વામી કરીને બહુ સમર્થ સંત એક ગઢપુરની અંદર હતા, એની અંદર હનુમાનજીએ પ્રવેશ કરીને કીધું આ અહીંયા નહીં નીકળે અને આ કામ આ ઠાકોરજીનું નથી, આવું ખાતું ઠાકોરજી સંભાળતા નથી, આ ખાતું હનુમાનજી કે મારા ભાગનું છે, આ ગૃહ ખાતું છે એને હું સંભાળું છું, વડાપ્રધાન નથી સંભાળતા, માટે એક કામ કરો મારા ખાતામાં એને જાહેર લાવો હાજર કરો હું કાઢી નાખીશ. પછી એને લઈ ગયા સારંગપુર અને સારંગપુરની અંદર આવ્યા અને પછી પૂજારી એટલે તો આમાં ક્યાંથી વળી ગયો, આ તો ભગવાનના ભગત છે, તો કે આની અંદર પ્રવેશ કર્યો તે ભગતને હેરાન કરવા મેં પ્રવેશ કર્યો નથી, સાંભળો આ ભગત બહુ સારા ભગત છે, તે આ ભગતની અંદર મારો હું પ્રવેશ કરીને રહું અને ભગતજીથી દેહ છોડે આના શરીરની અંદર રહેવાથી એ તો પવિત્ર આત્મા છે, હું પવિત્ર થઈ જાઉં અને જે દાડાનો અગ્નિ સંસ્કાર થાય ને ત્યારે સૂક્ષ્મ સ્વરૂપમાં અંદર પ્રવેશ કરીને મારો અગ્નિ સંસ્કાર અને દેહ ન્યારે થાય ને તો મારી મુક્તિ થઈ જાય, એટલા માટે અંદર મેં પ્રવેશ કર્યો છે, કે મારો મલિન આશ્રયથી ઓલા બધા કીધું ને તને નોંધ રહેવા દે, બહુ આજીજી કરી મહેરબાની કરી મને રહેવા દો, મને નહીં કાઢો કે મારે મારી મુક્તિ વિના થાય નહીં. પછી બધા સંતો મોટા મોટા ભેગા ત્યાં શું કરવું, પછી નિર્ણય કર્યો એક કામ કરીએ એને બે અંગૂઠામાં વાસ આપીએ, એને કીધું બે અંગૂઠા સિવાય તારે શરીરમાં પ્રવેશ કરવાનો નહીં, જા તને અંગૂઠામાં વાસ આપશું અને જે દાડે ભગતનો અગ્નિ સંસ્કાર થાય તે દાડે તારો ભેગો અગ્નિ સંસ્કાર થાય એટલે તારી મુક્તિ થાય. પછી બે અંગૂઠામાં વાસ હતો એનો જ્યારે પ્રવેશ થાય ને ત્યારે બે અંગૂઠામાં લડતા એમ કહેતા મોટા મોટા સંતો. મેં 30-35 વર્ષ પહેલાં નાનો હતો ત્યારે બહુ સારા સાધુ પા વાત સાંભળેલી કે જ્યારે મેં જોયેલા ક્યાં નહીં ભગતને કે જ્યારે અંગૂઠો આખી ઘટના મેં મારી નજરે નિહાળેલી કે અને એ જ્યારે એનો બેનો વાસ થાય ને ત્યારે બે અંગૂઠા બાંધ્યા મામા બસ બીજું કાંઈ નહીં. માટે કહું ભક્તો ભગવાનનો ભક્ત છે એના પિતૃઓ કદાચ ભૂતિઓની પામ્યો અને ખબર પડે અમારા કુળમાં ખરેખરો ભગવાનનો ભગત થયો એની પણ મુક્તિ મહારાજ કે થઈ જાય. અને માનો કે એના કુળના ન હોય મહારાજ કે એના કુળ ના ન હોય, બીજા ભલે હોય, પણ એને ભગવાનના ભગત હારી જો ખરેખર હેત બંધાઈ જાય તો એને અવલંબન કરી મારે કે હેતનો રાખનારો પોતાનો પરિવાર હોય તો ભલે, બીજો કોઈ હોય તો ભલે, એની પણ મુક્તિ થઈ જાય છે ભગવાનના ભક્તના હેતને અવલંબન કરીને. કેટલી મોટી મહત્તા બતાવી કહો. અને મહારાજ કે ભલે પોતાનો હગો ભાઈ હોય પણ ભગવાનના ભક્ત ધારીને જો હેત નો તેની મુક્તિ ન થાય, ભલે ના સગા મા બાપ હોય પણ ભગવાનના ભક્ત સાથે જો હેત નો હોય તેની મુક્તિ થાય, એને જ્યારે હેત હોય તો મુક્તિ થાય. અને મધ્યનું 48મું સાક્ષી પૂરે પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલોલ એ કીર્તન જયારે બોલ્યા ત્યારે મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા, આ પુરુષ તો કૃતકૃત્ય છે, આવી જેને અમારી સ્મૃતિ રહી પુરુષ કૃતકૃત્ય છે, પણ એણે જેની ઘેરે જન્મ ધારણ કર્યો એ પણ કૃતકૃત્ય છે, પણ કૃતકૃત્ય ક્યારે બને, એની સાથે હેત બંધાય તો એ વિના નહીં. પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તે એક તો દ્રઢ નિશ્ચયવાળો હોય અને એક થોડા નિશ્ચયવાળો હોય અને ઉપરથી તો બે સારા દેખાતા હોય, તે બે કેમ ઓળખ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય અને દ્રઢ વૈરાગ્ય હોય અને ભક્તિને સ્વધર્મ પણ પરિપૂર્ણ હોય તેનો નિશ્ચય પરિપૂર્ણ જાણવો, અને એમાંથી જો એકે વાનું ઓછું હોય તો નિશ્ચય છે તો પણ મહાત્મ્ય વિનાનો છે, અને એ ચાર વાના સંપૂર્ણ હોય તે મહાત્મ્ય સહિત ભગવાન નિશ્ચય જાણવો. મારે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારે દ્રઢ હોય ત્યારે સંપૂર્ણ નિશ્ચય જાણવો. ભક્તો બહુ સરસ વાત આવી, આપણે કહીએ નિશ્ચય છે પરિણામ સુધી કેમ નથી પહોંચાતું, તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારમાંથી કોઈ પણ જગ્યાએ સુધી કચાશ હશે ત્યાં સુધી પૂર્ણ નિશ્ચય ન કહેવાય, પૂર્ણ નિશ્ચય ન થાય ત્યાં સુધી પૂર્ણ ફળ પણ પ્રાપ્ત થઈ શકે નહીં. ચારેનું દૃઢીકરણ એ નિશ્ચય છે, અને નિશ્ચયનું ફળ પણ એ છે જ્યારે દ્રઢ થાય. મારે કે જેમ જેમ નિશ્ચય દ્રઢ થતો જાય તેમ તેમ એ ચાર દ્રઢ થતા જાય, અને ચાર જેમ જેમ દ્રઢ થતા જાય તેમ તેમ નિશ્ચયનું બળ પણ વધતું જાય. ચારે વસ્તુ જ્યારે દ્રઢ થાય અંતઃકરણ પવિત્ર બને, શુદ્ધ બને, અને અંતઃકરણ શુદ્ધ બને ત્યારે અંતરમાં પરમ શાંતિ પથરાવા માંડે, પરમ શાંતિ પથરાવા માંડે, પરમ સુખ આવવા માંડે, એટલે પોતાને પરમાત્મા પ્રત્યેનો અહોભાવ પ્રગટ થવા માંડે, અહોભાવ પ્રગટ થવા માંડે એટલે તમામ દોષ વિરામ પામવા પડે, અને તમામ દોષ વિરામ પામવા મળે એટલે ભગવાનના સ્વરૂપમાં પૂર્ણ એને હા પડી જાય, જરા કે નાસ્તિક ભાવ રહે નહીં. માટે ચારે દ્રઢ થાય ત્યારે પરિપૂર્ણ નિશ્ચય કહેવાય, અને પરિપૂર્ણ જે નિશ્ચય થયા ચારે વસ્તુ દ્રઢ થાય છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત થયું.